namo ayodhyanam, namo vajayanam, namo lesavasanam, prasiddha suri upadhyaya sadhusaya, artho prajmangalika upaya, tuna ko swanam, Dhanya dhanya tu mahi se kare sada aje dhena mahi hi Mangala kalyana sukha esu hama chanata hai Mangala kalyana sukha esu hama chanata hai Ho meri aisi dasha jaisi tu na dhari hi Ho meri aisi dasha jaisi tu na dhari hi मोक्ष मार्ग प्रकाशक ग्रंथ विराजमान छे आचार्य कल्प पंडित टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक ग्रंथ ना बोले ऊपर आपणे चर्चा करी रहा छे जो या चित्रपट पर बोल लिखा छे एमां आपणे थोड़ाक बोलोनी चर्चा करी हवे आपणे आजे एक अत्यंत महत्वपूर्ण बोल અને અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર યથાશક્તિએ થોડીક ચર્ચા કરીશું. સાતમા અધિકારનો આખો જે વિષય છે એ વિષય વસ્તુ એક બે દિવસ પહેલા આપણે જોયું હતી, તેથી એને હવે હું રિપીટ નથી કરતી. વિષય ઘણા વિષય લેવાનો છે, કારણ કે થોડોક કર્ણાનયોગનો વિષય પણ તોરણમજી સાહેબે અહીંયા લખ્યો છે. આપણે એ જોયું હતું કે મિથ્યાદ્રષ્ટિ જીવની આમાં ચર્ચા આવી છે. કયા મિથ્યાદ્રષ્ટિ જીવની ચર્ચા આવી છે? સાતમા અધિકારમાં જૈન મત અનુયાયી મિથ્યાદ્રષ્ટિ જીવો, નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉદયાભાસી જીવોની ચર્ચા કર્યા બાદ વચ્ચે દ્રવ્યલિંગી મુનિ બનીને આપણે શું શું ભૂલો કરી એની આપણે એનું પણ આખું પ્રકરણ છે. અને એના પછી એક પ્રકરણ આવ્યું સમ્યક સન્મુખ મિથ્યાદ્રષ્ટિનું. સમ્યક સન્મુખ મિથ્યાદ્રષ્ટિની આપણે ચર્ચા જોઈ, એમાં આપણે એક બોલ જોયો હતો દેખવો તત્વ વિચાર કી મહિમા, અને એમાં આપણે ઘણી બધી ચર્ચા લીધી હતી. એના પછી સાતમા અધિકારનો જે અંતિમ વિષય છે એ અંતિમ વિષય છે પાંચ લબ્ધિઓનું સ્વરૂપ. કારણ કે કોઈ પણ જીવ જયારે પ્રથમોપ્શન સંયુક્ત પ્રગટ કરે છે તો એ પ્રથમોપ્શન સંયુક્ત પ્રગટ થતા પહેલા એ જીવને નિયમથી પાંચ લબ્ધિ પ્રગટ થાય છે. તો આપણે જે આજનો બોલ છે એ આ પાંચ લબ્ધિનું જે સ્વરૂપ આવ્યું છે એના અંતર્ગત આ બોલ આવ્યો છે. આપણે થોડીક ચર્ચા પાંચ લબ્ધિની પણ કરશું, જેટલી આવશ્યક હશે એટલી. પહેલા આપણે બોલ વાંચીએ. બોલ અત્યંત મહત્વપૂર્ણ છે. જો બોલમાં કેટલી ગંભીરતા છે, બોલ છે છેલ્લે છેલ્લે એટલે એકદમ લાસ્ટમાં નથી, એના પછી થોડો વિષય આવ્યો છે, પણ 271 પેજ અહીંયા ગુજરાતી ગ્રંથમાં મને બતાવે છે. જો શું કે છે જુઓ, આમાં આપણે બે સિચ્યુએશનની ચર્ચા કરવાની છે. ખ્યાલ આવે છે? થોડો ઉપયોગ એકાગ્ર રાખવો પડશે તો તમને આખો વિષય બહુ જ સારી રીતે સમજાશે. જુઓ તત્વ સોરી જુઓ પરિણામોની વિચિત્રતા. શું કહે છે? જુઓ પરિણામોની વિચિત્રતા. અહીંયા પરિણામનો અર્થ ચારિત્ર ગુણની પર્યાય તો લેવાનું છે, પરંતુ આપણે જયારે આનું આખું સ્વરૂપ જોશું તો શ્રદ્ધાપૂર્વક એટલે કે અભિપ્રાય પૂર્વકના પરિણામની ચર્ચા પણ આપણે કરશું. જુઓ પરિણામોની વિચિત્રતા કે કોઈ જીવ, હવે પહેલી સિચ્યુએશન શું બતાવી જો, કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, 11મા ગુણસ્થાન એટલે ઉપશાંત મોહ, 11મા ગુણસ્થાનનું નામ ઉપશાંત મોહ અને 12મા ગુણસ્થાનનું નામ ક્ષીણ મોહ. બે વાત સમજાય છે ને? અહીંયા 11મા ગુણસ્થાનની વાત કરે છે. જુઓ પરિણામોની વિચિત્રતા કે કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર, હવે બોલો યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું. વિતરાગતા પ્રગટી પૂર્ણ અને એ 11મા ગુણ સ્થાનમાં આપણે વચ્ચે પણ સવારમાં થોડો વિષય લીધો હતો કે 11મા ગુણ સ્થાનમાં જીવ જેટલો સમય રહે એટલે કે મુનિરાજ, ઉત્તમ મુનિરાજ, ઉત્કૃષ્ટ મુનિરાજ, અંતરાત્મા છે ને, ઉત્તમ અંતરાત્મા. અંતરાત્માના ત્રણ ભેદ છે ને, જગન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને ઉત્કૃષ્ટ અંતરાત્મા. જગન્ય ચોથું ગુણસ્થાન, મધ્યમ 5 થી 11 અને 12મું ગુણસ્થાન છે એ ઉત્કૃષ્ટ. એટલે આને તમે મધ્યમમાં પણ લઈ શકો. તો મધ્યમ અંતરાત્મા તમે કયો? હવે વસ્તુ કહેવા માંગે છે, જુઓ કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, શું પામ્યું? યથાખ્યાત, પૂર્ણ યથાખ્યાત ચારિત્ર, સમજાય છે? યથાખ્યાત ચારિત્ર પામી 11મા ગુણસ્થાન પૂરતું, એક અંતર મુહૂર્ત માટે પૂર્ણ વિતરાગી, પૂર્ણ સુખી અને 28 કર્મનો ઉપશમ. અગર ઉપશમ શ્રેણી ચડે છે તો, અગર ઉપશમ શ્રેણી ચડે છે તો, હવે બીજી સિચ્યુએશન નથી કહેતી, તમે હજી મેં છે એને કન્ફ્યુઝ નથી કરતી. અમે ઉપશમ શ્રેણી ચડે છે, સમજાય છે? ઉપશમ શ્રેણી ચડશે ને, ઉપશમ શ્રેણી ચડે છે, પણ દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક તો કહ્યું છે, દ્વિતીયોપશમ, જો જેટલું સમજાય એટલું સમજવાની કોશિશ કરજો. સમ્યક તો કહ્યું દ્વિતીયોપશમ, શાયોપશમિકમાંથી દ્વિતીયોપશમ કહ્યું ને છઠ્ઠા સાતમામાં, સાતમા. તો દ્વિતીયોપશમ સમ્યક દ્રષ્ટિ, ઉપશમ શ્રેણી પર આરૂઢ થયા, 11મા ગુણસ્થાનમાં પહોંચ્યા, યથાખ્યાત ચારિત્ર આવ્યું ને, યથાખ્યાત ચારિત્ર પામ્યું, એક અંતર મુહૂર્ત માટે પૂર્ણ વિતરાગતાનો ભોગ કરી, 28 પ્રકૃતિનો ઉપશમ હોવાના કારણે પૂર્ણ સુખનો ભોગ કરી, જેવી વિતરાગતા અને જેવું સુખ 12મા ગુણસ્થાન વર્તી મુનિરાજ ભોગવે છે એવી જ. અને પછી હવે શું કહે છે, જુઓ 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, પાછો મિથ્યા દ્રષ્ટિ બની, કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. આ બધા જીવોનું આવું થાય એમ નથી. એકવાર નીચે આવ્યા પછી બધા જીવો કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ, એમ તો સમજો, થોડો આજનો વિષય ગહન છે. હવે ક્યાં જોઈએ, બહુ બધું ઇન્ફોર્મેટિવ છે, તમે ઉપયોગી એક આગળ રીતે નીચે આવ્યો. તો 11મા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં આવશે? જો નીચે આવવાનો આ ક્રમ છે, ઉપર ચડવાનો ક્રમ અલગ છે. એ આપણે જયારે બીજો પડખો લેશું ને ત્યારે લેશું. પહેલા આપણે હમણાં શું ચર્ચા કરી રહ્યા છે, તમે વિચારી શકો કે કોઈ જીવ 11મા ગુણસ્થાનમાંથી ક્યાં આવી જાય છે નીચે. હવે કેવી રીતે? 11માંથી આવશે 10મામાં, આ નિયમ છે. 10મામાંથી આવશે 9મામાં, 9મામાંથી આવશે 8મામાં, 8મામાંથી આવશે 7મામાં, 7મામાંથી આવશે 6મામાં. નવ હોય તો હવે 6-7મા ગુણસ્થાનમાં જીવવા લાયક, બરાબર છે? હવે અહીંયા આગળ પુરુષાર્થ પાછો કરી લે અને અહીંયાથી આગળ વધી જાય તો પાછા ઉપર ચડી શકે, પણ અહીંયા તો હવે આપણે પાછા નીચેની વાત કરવાની છે. હવે 6-7મામાંથી આવે 5મામાં, બરાબર છે? 5મામાંથી આવશે 4થામાં, ખ્યાલ આવે છે? હવે આ ક્રમમાં એવું નથી, નીચે આવ્યા તો એક્ઝેક્ટલી 10-11મામાંથી 10, 9, 8, 7, 6. 6-7મામાં જીવતા મુનિરાજ અગર 6-7મામાંથી પણ નીચે આવે તો 5મામાં આવી શકે, 4થામાં આવી શકે, ત્રીજામાં આવી શકે, બીજામાં આવી શકે અને ડાયરેક્ટ પહેલામાં પણ આવી શકે. હવે એવા જીવની વાત છે. ક્યાંથી નીચે આવ્યા? 11મામાંથી નીચે પહેલા ગુણસ્થાનમાં આવી લે. એટલું જ નહીં, હવે તમે આનું ઉપરનું આખું પ્રકરણ વાંચશો ને એટલું બધું અદભુત છે. આપણે થોડી થોડું રીડિંગ કરશું. હવે પહેલા ગુણસ્થાનમાં આવ્યા પછી થોડાક જ સમયમાં, એટલે કે લખ્યું છે, બધું આમાં લખ્યું છે, એક અંતર મુહૂર્તમાં એ જીવ પાછો સમ્યક્ત લઈને આગળ જઈ શકે. એક અંતર મુહૂર્તમાં સમ્યક્ત લઈને આગળ જઈ શકે, થોડો કાળ રહીને પણ સમ્યક્ત લઈ શકે, परंतु अगर वधारे समय मिथ्यात्व अवस्था में रही गया, वधारे समय मिथ्यात्व अवस्था में रही गया अने सम्यक्त प्राप्ति नो पुरुषार्थ ना करी शक्या अने मिथ्यात्व ने मिथ्यात्व मिथ्यात्व ने मिथ्यात्व में रही गया, श्रद्धालु ऊंधी थी गयी पण छलना छे तो एवो जीव हमें तो त्रस पर्याय में छे ने त्रस जीव छे ने तो हमें शू कहे कि एवा जीव ने मिथ्यात्व गुण स्थान में कि मिथ्यात्व अवस्था में वधारे समय व्यतीत थी जाए देखो परिणामों की विचित्रता वधारे समय व्यतीत थी जाए अने त्रस पर्याय नो काल पूरो थी जाए तो एवो जीव जे अग्यारमा गुणस्थान माथी नीचे आयो छे एवो जीव त्रस पर्याय नो काल पूरो थता एवो जीव निरोध दशा मां पण जई शके आना पछीना पेरेग्राफ मां पंडितजी ए क्लियरली लख्यु छे वाची लईए आपणे ए पछी सांभळजो मिथ्या दृष्टि बे प्रकारना छे मिथ्या एटली पण क्यांथी क्यां गयो जीव पण एक एक वात ए छे के किंचित न्यून अर्ध पुद्गल परावर्तन काल में जीव नियम थी मोक्ष जशे एवो नियम नहीं के उत्कृष्ट किंचित न्यून अर्ध पुद्गल परावर्तन पूरो रहे एनी पहला पहला पन ए निरोध माथी निकली ले मनुष्य बल धारण करी ले ए जीव सम्यक्त ने पुरुषार्थ करी ले उनी अवस्था अंगीकार करी ले मोक्ष जई शके पर अगर उत्कृष्ट रहे तो संसार अवस्था में किंचित न्यून अर्ध पुद्गल परावर्तन प्रभु अनंत संसार नी सामे अकिंचित मूल अर्ध पुद्गल परावर्तन भले इटसेल्फ बहु मोटो कार्ड होवा छता पण अनंत संसार नी सामे तो आ कार्ड पण चिल्ली भर छे समजाई छे शू कहू छु किंचित मूल अर्ध पुद्गल पर अर्ध એટલે अर्धो पुद्गल परावर्तन नो अर्धो अर्धु करो अर्धु करो ओ लांबो होवा पोताना आत्मा ने एक परिणतीय स्पर्श पोता धारण करीने અગિયારમા ગુણસ્થાન માંથી નીચે આવ્યો છે પોઈન્ટ ખબર પડે છે એટલે આ જીવ નિયમથી અલ્પકાળમાં જીવ મોક્ષ લક્ષ્મીને વરવાનો છે આટલી વાત સમજાય જો હવે મિથ્યા દ્રષ્ટિ જીવ બે પ્રકારના છે હવે બીજો પોઈન્ટ કહું છું એક છે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ તમને બધાને સમજાય છે ને જો જરા પણ અઘરું પડે તો જરા હાથ ઉપર કરી દેજો આપણે એને જેટલું બને એટલું સહેલું કરવાની કોશિશ કરશું મિથ્યા દ્રષ્ટિ જીવ બે પ્રકારના છે કયા બે પ્રકારના છે એક છે અનાદિ મિથ્યા દ્રષ્ટિ અને એક છે સાદી મિથ્યા દ્રષ્ટિ સેમબેન શું કીધું અનાદિ અને સાદી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અનાદિ અને સાદી અનાદિથી જે જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનમાં છે અને સમ્યક પ્રાપ્ત નથી કર્યું એવો જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય પરંતુ કોઈ જીવે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થયું અને સમ્યક્ત્વ થયા પછી મેક્સિમમ અગર એ જશે તો ઉપશમ શ્રેણી માંગીને અગિયારમા ગુણસ્થાનમાંથી જઈને પાછો આવીને મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી જાય તો એવા જીવને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવાય છે અનાદિ સાદી ખબર પડી તો હવે જો અહીંયા લખ્યું છે વળી એ સાદી મિથ્યા દ્રષ્ટિને થોડો કાળ હવે ક્યાં આવી ગયો મિથ્યાત્વમાં બરાબર છે થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જૈની પણ નષ્ટ થતું નથી પોઈન્ટ ખ્યાલમાં છે શું આજે આ પેરેગ્રાફ કેટલો ગજબ છે બાહ્ય જૈની પણ નષ્ટ થતું નથી એટલે કઈ કઈ તરત અજૈન નહીં થઈ જાય સમજો જરા એક એક વાત બહુ ગંભીર છે આ બધી વાત તત્વનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી પ્રગટ થતું નથી અશ્રદ્ધાન તો શ્રદ્ધામાં તો થઈ ગયો છે મિથ્યાત્વમાં આવી ગયો ને પરંતુ એવું કે પ્રગટ તત્વનું કંઈક અશ્રદ્ધાન પ્રગટ થઈ જાય અને કંઈક તત્વ વિરુદ્ધ બધી વાતો કરવા માંડે ને બિહેવ કરવા માંડે એવું બધું નહીં થાય થોડા કાળ સુધી પછી જો આગળ તત્વનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી તથા હવે બે ગજબ જો આવ્યો મિથ્યાત્વમાં તથા વિચાર કર્યા વિના જ યા અલ્પ વિચારથી જ તેને ફરી સમ્યક્તની પ્રાપ્તિ થઈ જાય છે એ જ દિવસે થઈ શકે જે દિવસે મિથ્યાત્વમાં આવ્યો એ જ દિવસે થઈ શકે એ જ દિવસે મુનિ અવસ્થામાંથી નીચે આવ્યો યા તો ચતુર્થમાંથી પહેલામાં આવ્યો પંચમમાંથી પહેલામાં આવ્યો છઠ્ઠા સાતમામાંથી પહેલામાં આવ્યો પણ સમજાય છે, પહેલામાં આવ્યા પછી થોડા જ સમયમાં થોડો પુરુષાર્થ કરી, થોડો વિચાર કરી, યા તો વિચાર વગર જ સહજ જ એ જીવને એ જ દિવસે સમ્યક પાછું થઈ શકે છે. પણ પકડાય છે, દેખો પરિણામો કી. તમારે શું બોલવાનું જયારે હું બોલું, દેખો પરિણામો કી. આ પરિણામોની વિચિત્રતા છે. હવે મને કહો કે કયા પરિણામ, કઈ પર્યાય, કઈ અવસ્થા ખરેખર આત્માના અધીન છે. બોલો, કોણ ચાહે નીચે આવે, કોણ ચાહે સમ્યક પ્રતિ મિથ્યાત્વમાં આવી જાય, કોણ ચાહે, બોલો, કોઈ ચાહે? તમે વિચાર કરો, 11મા ગુણસ્થાનમાં એટલે યથાખ્યાત ચારિત્ર ઉપશાંત મો, 28 થી 28 પ્રકૃતિનો ઉપશમ, અને એ ઉપશમમાં શ્રદ્ધા અને ચારિત્રની આવી નિર્મળતા, આવી નિર્મળતા થયા પછી પણ દેખો પરિણામો કી. અને પછી શું કીધું કે થોડા સમયમાં જ એ સમ્યક્ત્વની પ્રાપ્તિ એને થઈ જાય છે. તથા જો ઘણો કાળ, હવે શું કીધું, જો ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે, શું કીધું, ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે, તો જેવી અનાદિ મિથ્યા દ્રષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે. આનાથી આગળ જો ગજબ વાત, ગ્રહિત મિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે. જો નિયતિબેન આવ્યું ને, આપણે વાત થઈ હતી ને, ગ્રહિત મિથ્યાત્વને પણ ગ્રહણ કરે છે, તથા આ વાત ના પછી, તથા નિગોદાદીમાં પણ રખડે છે. એનું કાંઈ યુ અન્ડરસ્ટેન્ડ પ્રમાણ નથી, એટલે યુ નાઉ યુ કેનોટ અર્ધપુદગલ પરાવર્તન તો મગજમાં રાખજો, પણ હવે નિગોદમાંથી કેટલા સમયમાં નીકળશે એનું કોઈ પ્રમાણ નથી. શું છે બોલો, વિચાર કરો. હવે આ બોલો અનુજાબેન, આ વાંચીને આપણને શું શીખ મળી? પેલા એ કયો મને, આપણને શું શીખ મળી? બોલો, આપણને એ શીખ મળી કે કદમે કદમે આપણે કેટલી સાવધાની રાખવાની જરૂર છે, કેટલી જાગૃતિ રાખવાની જરૂર છે. આ જીવ તો નિયમથી, ભલે આજે આ અવસ્થામાં આવ્યો છે, પણ આ જીવ તો નિયમથી સમજા, એનો સંસાર તો સીમિત થઈ જ ગયો છે. એ તો અલ્પકાળમાં જ અનંત સંસારની સામે, અગેન અનંત સંસારની સામે થોડા જ કાળમાં આ જીવ તો મોક્ષને પામવાનો છે. આ એક પડખું થયું, ક્યાંથી આવ્યો? 11મામાંથી નીચે, બરાબર. હવે આપણે હજી ઈ ગજબ વાત, હવે ઉપર પાછે આપણા બોલ પર આવો, જે બોલ વાંચે છે ને બોલ, આટલે દેખો પરિણામો કી વિચિત્રતા. હવે જો આના પછીનું પાછું વાંચે, જો પરિણામોની વિચિત્રતા કે કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી પાછો મિથ્યા દ્રષ્ટિ. અચ્છા, એક વાત આમાં ખ્યાલમાં રાખજો, તમને બધાને ઘણા બધા પ્રશ્ન થતા હોય તો જરૂરથી પૂછજો, પછી હમણાં પણ પૂછી શકો છો. મને ખ્યાલ હશે તો તમને હમણાં આન્સર આપી દઈશ, નહીં ખ્યાલ હોય તો પૂછીને આન્સર આપીશ. સમય કોનો સમય? અર્ધ પુદગલ પરાવર્તન, નિગોદમાં ગયો પછી તો હા, મિનિમમ એક અંતર્મુહૂર્ત રહેશે. મિથ્યાત્વમાં આવ્યા પછી એ મિનિમમ એક અંતર્મુહૂર્ત રહી શકે મિથ્યાત્વ, અને તરત સમ્યક્ત્વ લઈ શકે. થોડો સમય કીધું ને, તો મિનિમમ એક અંતર્મુહૂર્ત તો રહેશે. એ પણ આગળ છે, આમાં આગળ લખ્યું છે, એ પણ લખ્યું છે, મિનિમમ એક અંતર. હા બોલો, તમને કોઈ પ્રશ્ન છે? હા, હવે જો, હવે આ તો નિગોદમાં ચાલ્યો ગયો ને, ગ્રહિત મિથ્યાથી થઈ ગયો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? જો હવે મારે શું કહેવું હતું, હા, આમાં એક પોઈન્ટ બહુ મહત્વપૂર્ણ છે. તમને બધાને પ્રશ્ન થયો જોઈએ કે સમ્યક્ત લીધું, મુનિપણું લીધું, શ્રેણી ચડ્યા, 11મા ગુણસ્થાનમાં ગયા, અને પછી તમે કહો છો નીચે આવે તો પહેલામાં આવી જાય, એક અંતર્મુહૂર્તમાં સમ્યક્ત ના લે, થોડા સમયમાં ના લે, અને વધારે સમય મિથ્યાત્વમાં રહી જાય, અને ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જાય, અને નિગોદમાં ચાલ્યો જાય, અને એનું પછી કોઈ પ્રમાણ નહીં, તો એક પ્રશ્ન થવો જોઈએ કે ના થવો જોઈએ કે સમ્યક્ત્વમાંથી નીચે આવ્યો તો એનો મતલબ એ થયો કે આ જીવને ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી શારીરિક સમ્યક્ત્વ નથી થયો.
ત્રણ પ્રકારના સમ્યકત્વમાંથી શાયિક સમ્યકત્વ ના થાય, ઔપશમિક માંથી શાયોપશમિક થયું અને શાયોપશમિક માંથી નીચાય, ઔપશમિક માંથી શાયોપશમિક થયું ને શાયોપશમિક માંથી, ઔપશમિકમાં પ્રથમ ઓપ્શન દ્વિતીય ઓપ્શન બે આવી જશે. આ જીવને શાયિક નથી થયો એનો મતલબ એ થયો, કારણ કે શાયિક સમ્યક દ્રષ્ટિ જીવ ચતુર્ભુજ સ્થાનથી નીચે નહીં આવે. થોડી આજે થિયરી છે મને ખબર છે, પણ એક વાર વિષય કાને પડવો તો જોઈએ, પણ સમજાય તો છે ને. જેટલું હમણાં હું હમણાં સુધી બોલી એમાં કોઈને કાંઈ ના સમજાવ્યું તો ઓનેસ્ટલી હાથ ઉપર કરજો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો. આનો મતલબ એ થયો. હા બોલો ખ્યાતિબેન. હા, બે દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, અઠવાડિયું, મહિનો, છ મહિના, ઠીક છે, જ્યાં સુધી એનો હવે તીવ્ર મિથ્યાત્વનો ઉદય ના આવી જાય અને શ્રદ્ધામાં અધિક વિપરીતતા ના આવી જાય ત્યાં સુધી સ્કોપ છે, ત્યાં સુધી સ્કોપ છે. એક જ દિવસમાં, વધારે દિવસ નહીં, હું તો કહું છું એક જ દિવસમાં આ સમ્યકત્વમાંથી મિથ્યાત્વ અને મિથ્યાત્વમાંથી સમ્યકત્વ થઈ શકે, એક જ દિવસ. આ બધું કર્ણાન યોગમાં બધું આવ્યું છે. ચલો આટલી વાત થઈ, તો શાયિક સમ્યક દર્શન નથી, કારણ કે ચતુર્ભુજ સ્થાન સુધી જ આવે એનાથી નીચે શાયિક સમ્યક દ્રષ્ટિ ના. એનો મતલબ કે યા તો કર્મનો ઉપશમ થયો ને શેઉપશમ થયો, એટલે મૂળમાંથી સાંભળજો 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 ધ્યાનથી, મૂળમાંથી દર્શન મોહનીય કર્મનો શય નથી થયો. એની સત્તા કોઈને કોઈ પ્રકારે રહી છે, યા તો ઉપશમ રૂપે યા તો શેઉપશમ રૂપે. કચરો ગ્લાસની નીચે છે, યા તો ફૂલ દબાઈ ગયો યા તો એ કચરો નીચે થોડો છે ને થોડો ઉપર છે, પણ કચરો મૂળમાંથી બહાર નથી ગયો. ત્રણ પ્રકારના સમ્યક તો સમજાઈ ગયા ને, પૂરું દબાયું છે તો ઉપશમ, થોડો કચરો છે ને થોડો નીચે છે તો શયોપશમ, અને પૂરો કચરો નીકળી ગયો તો શાયિક. સમજાય છે આટલી આખી વાત બધાને ખ્યાલ આવી. હવે આપણે બીજું પડખું વાંચ, આમાં હવે કોઈને કઈ પ્રશ્ન છે? આટલું ક્લિયર થઈ ગયું? પણ અર્ધપૂતગલ પરાવર્તનની અંદર અંદર એ જીવ નિયમથી મોક્ષે જશે, બરાબર. હવે જો બીજી વાત, ત્યારે કોઈ જીવ, હવે આ તો બહુ ગજબ છે, નિત્ય નિગોદ માંથી નીકળી, ક્યાંથી નીકળી પેલા વાંચી લઈ, નિત્ય નિગોદ માંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી ગજબ અંતર્મૂરતમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. બોલો હવે આને હું તમને વિસ્તારથી સમજાવીશ, તમને બહુ આનંદ આવશે. એમ જાણી, ધીસ ઇઝ ધ ક્લીન લાઈન, એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો અને તેને સુધારવાનો ઉપાય કરવો. લખી લો આ, પરિણામને બગાડ, પરિણામ બગડે એનો ભય, ન બગડે એનો ભય રાખવો અને સુધારવાનો ઉપાય કરો. હવે જો, હવે આને આપણે થોડુંક લઈએ, મારે ઘણું બધું ઉપર વાંચું હતું પણ જેટલો સમય રહેશે ને જે પ્રમાણે થશે પ્રમાણે કરશું. હવે જો આમાં શું કીધું, નિત્ય નિગોદમાંથી નીકળ્યો, એનો મતલબ કે અનાદિથી એ જીવ નિગોદમાં જ હતો, કારણ કે નિત્ય નિગોદમાંથી નીકળ્યો છે એનો મતલબ કે આજ સુધી નિગોદમાંથી બહાર નથી આવ્યો. આટલી વાત સમજાય છે? હું ધીરે ધીરે બોલું છું તો બધાને પકડાશે, બરાબર પ્રીતિ ભાભી, બરાબર. નિત્ય નિગોદમાંથી નીકળ્યો, છ મહિના ને આઠ સમયમાં 608 જીવ નીકળે, એમાંથી એ જીવ નીકળ્યો. હવે નીકળીને કોઈ પણ બીજી પર્યાય ધારણ કર્યા વગર ડાયરેક્ટ, લખ્યું છે અહીંયા બધું આપણે વાંચ્યું હમણાં, ડાયરેક્ટ એ જીવ શું થઈ ગયો, અનુજવી મનુષ્ય થયો. ઓકે ચલો, હવે મનુષ્ય થયા પછી, હવે જો અહીંયા બહુ સરસ વાત છે, મનુષ્ય થયા પછી શું લખ્યું, આઠ વર્ષનો થયો, એનો મતલબ કે પુરુષ પર્યાય હોવી જોઈએ, કારણ કે એ જ ભવમાં એ જીવ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો છે. પેલા કેવળ જ્ઞાન અહીંયા લખ્યું છે એ પ્રમાણે ચાલ્યા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો છે, બરાબર છે. તો એનો મતલબ પુરુષ પર્યાય હોવો જોઈએ, પુરુષ હોવો જોઈએ. હવે જો અહીંયા શું લખ્યું છે, હવે હું તમને વાંચીને બતાવું છું, જો શું કે છે. પેલા શું કીધું આપણે, નિગોદમાંથી નીકળ્યો, ન બે ઇન્દ્રિય, ન ત્રણ ઇન્દ્રિય, ન પ્રત્યેક વનસ્પતિ અગ્નિ જળ વાયુ તો છોડો, ન બે ઇન્દ્રિય, ન ત્રણ ઇન્દ્રિય, ન ચૌ ઇન્દ્રિય, न बीजी कोई पर्याय, न देव, न नरक, नथिंग। डायरेक्टली क्या आ गयो? डायरेक्टली मनुष्य में आ गयो। संगी पंचेन्द्रिय डायरेक्टली, हवे अगेन काल नो विषय अगेन, संगी पंचेन्द्रिय पर्याय मां, पुरुष पर्याय मां आवा माटे नो एने भाव, ए पुण्य, ए परिणाम, एने क्या कही रहा से बोलो? एने ए निवेद दशा मां कही रहा से। काल आपे छेल्ले एटले लीधुं तुं के निवेद्यो जीव पण एवुं पुण्य बांधीने बहार आवी जाय छे, मनुष्य थई जाय छे अने ए ज भावमां मोक्ष चाल्यो जाय छे। विचार करो तो ए पुण्य, एवं पुण्य निवेद नो जीव बांधी ले तो आपने शू आ मनुष्य भव आ पुण्य बांधवा माटे मर्यो छे? पुण्य नी रुचि मां अटकी जवा माटे मर्यो छे? आ मन वच्चे नी काया नी क्रिया नू एकत्व करवा माटे मर्यो छे के नू एकत्व तोड़वा माटे मर्यो छे? विचार करो तमे, गंभीरता समझो मिथ्या। एटले तो तमे हवे समझाय छे, 45 वर्ष सुधी पूज्य गुरुदेव श्री ए एक मिथ्यात्व ऊपर केटलो जबरदस्त प्रहार कर्यो छे। अपना रोग ज रोग नथी लागतो, अपना रोग रोग, अपना महाबीमारी आ अनंत दुखनुं कारण अने संसारनुं परिभ्रमणनुं मूळ कारण आ मिथ्यात्व छे एवुं आपणे अंदरथी एनुं भाव भाषण ज नथी थतुं। आपने क्या फील थाय छे? आ मिथ्या तो मने आ संसार में रखड़ावशे, अगर हूँ सम्यक्त्वनी प्राप्ति नहीं करूँ, हूँ स्वाध्याय नहीं करूँ, हूँ मंदिर में आवीने भेद विज्ञान नो अभ्यास नहीं सीखू, आ कड़ा नहीं सीखू तो हूँ चाई रखड़ो रखड़ी पड़ीश, एनी अपने कल्पना क्या छे? बोले सम्यक भाई छे ने, सम्यक भाई बोलो तमने एक एक्जाम्पल आपो। तमारा वढवाण थी सामर्जी एक्जाम्पल बहु मार्मिक छे। तमारा वढवाण थी तमारा अक्षय भाई तमारा पिताजी छे, पिताजी ना बेस्ट फ्रेंड छे, बराबर छे। हवे कोई दिवस ए मुंबई आव्या नथी, समझी लेजो बधा पोत पोतानी माटे। कोई दिवस तमारा गाम ना वडील मुंबई शहर जोयुं नथी, गाम माथी क्यारे बहार ज नथी आव्या। समझ, जरा गंभीरता समझो। हवे तमने आ मुंबई मां खबर पड़ी के ए काका ने, ए वडील काका ने जे कोई दिवस मुंबई मां पग नथी मूक्यो, दुनिया नथी जोई वडवान सिवाय, गाम सिवाय, देश देश की लाइफ सिवाय। हवे मने क्यो, एक काका ने कोई गंभीर बीमारी थई जाए, एक्जाम्पल जे समझवा माटे, एक काका ने कोई गंभीर बीमारी थई जाए जेनो इलाज वडवान मां नथी, ए नाना गाम मां नथी, तो तमे शुं करशो बोलो? तमे शुं करशो बोलो? तमे कहशो ने के एमने मुंबई बोलावी लो। अहींया आनो शुं अर्थ समजावुं छुं? परिणाम, परिणाम ना बगड़े एनो भय अने सुधरे एनो उपाय। आ वाक्यनो आपणे थोड़ू विश्लेषण करीने पछी आपणे आ बीजा ट्रेकमां जशुं। हवे एक काका ने तमे फर्स्ट क्लास आखी सगवड़ता आपीने, हवे ए एमने बीमारी छे, एमने खबर छे के आ एक मोटी बीमारी छे जेनो इलाज शहेरमां थशे, तैयार थई गया आवा माटे, समझाय छे? हवे तमे फर्स्ट क्लासनी टिकिट आपी, केबिन फर्स्ट, ओली प्राइवेट वाली, बराबर, तमे फूल एकदम अप टू डेट सगवड़ता साथे एमने मुंबई बोलाया। હવે મને કહો તમે, એ જીવ બીમાર છે, એને ઇલાજ કરવો છે, એને સાજું થવું છે, એને સ્વસ્થ થવું છે, બરાબર છે? હવે એ ફર્સ્ટ ક્લાસ ટ્રેનમાં બેઠા છે, કેબિનમાં બેઠા છે, બોલો એને એનો કેટલો રસ આવશે? તમને એક્ઝામ્પલ સમજાય છે? એને એનો કેટલો રસ આવશે બોલો? તમે સૌથી સારામાં સારી ગાડી મોકલો સ્ટેશન લેવા માટે, એ ગાડીમાં બેઠા છે, એને કેટલો રસ આવશે ગાડી જોવાનો? અરે બોલો જલ્દી, એને કેટલો રસ આવશે ગાડી જોવાનો? તમે એને ટોપમાં ટોપ રૂમમાં ઉતાર્યા છે તમારા ઘરની ગેસ્ટ હાઉસમાં, એમને એ રૂમની કેટલી મહિમા આવશે બોલો? તમને નથી, એની ગંભીરતા નથી ફીલ થતી? તમે એમ કહો ને કાકા જુઓ, આ જો કાકા અમારું ઘર, કાકા અમારી ગાડી, કાકા કાકા મુંબઈ, અને તમે એને પારલાથી ટાઉન લઈ જાઓ કોઈ મોટી હોસ્પિટલમાં, અને વચ્ચે શું આવે, ઓલો બ્રિજ ને તમારું શું સીલિંગ ને આ ને તે, અને બોલો સમ્યક ભાઈ તમે બતાવતા જાઓ, એ જોશે તો ખરા, એ સાંભળશે તો ખરા, પણ સાચું કોઈ સાંભળે છે, એ જોવે છે, એને કોઈ રસ છે, એને શું દેખાય છે? બોલો બોલો જલ્દી, તમે કયો કાકા જુઓ ને, જુઓ ને, જુઓ ને, શું જોવે બેટા? હોસ્પિટલ ક્યાં છે બેટા? ડોક્ટર કોણ છે બેટા? સાજો થઈ જશે? એક્ઝામ્પલ સમજવા માટે તમે છાણ્યું છે, હોસ્પિટલ ફાઈવ સ્ટાર હોટલ જેવી છે, કેબિન સરસ છે, ડોક્ટર, અરે એને કોઈ મતલબ નથી, તમને ખ્યાલ આવે છે આ કેમ બન્યું? કારણ કે એમને એમના અંતરમાં જે રોગ થયો છે એ રોગની ગંભીરતાનો અહેસાસ છે કે આ રોગ મને પીડા આપે છે, આ રોગ હવે અસહ્ય થઈ ગયો છે, આ રોગ મારાથી સહન નથી થતો, આ રોગનો ઇલાજ કર બેટા, રોગનો ઇલાજ કર, મને બીજું કાંઈ નથી જો. તમે સબળા રૂપમાં આવી, તમે સારામાં સારું ભોજન ચાંદીની થાળીમાં આપો, બોલો ખાશો તો ખરા, પણ કેવી રીતે ખાશો? વિદેશીના પ્રવચનમાં મને એક ઉદાહરણ યાદ આવે છે, કેટલી બધી વાર આવે તમને બધાને ખ્યાલ હશે, કે એક વ્યક્તિ હતા, એમનું આખું જીવન એમનો ખોરાક ચૂરમાનો લાડુ છે, એવું શું હતું ને, હે જામનગરના, હા તો ચૂરમાનો લાડુ, એના સિવાય એમને ક્યાંય, એમના દીકરાનું દેહ પરિવર્તન થઈ ગયું અને એ દિવસે આવીને પણ એમને બીજું કઈ પચે જ નહીં, બોલો ખાશે તો એ જ, પણ કેવા ભાવથી ને કેવા રસથી ખાશે, એ કાકાને શું ગમશે જોવાનું, બોલો તમે એમને કહેશો ચલો તમને કઈ બે ચાર વસ્તુ અપાવી, અરે મને નહીં જોવે, બે ચાર જગા, અરે મને નથી જોવું, છે આપણી આવી સ્થિતિ, બોલો છે આપણી આવી સ્થિતિ, લાગે છે આપણને આ મિથ્યાત્વ, મિથ્યાત્વ મિથ્યાત્વ જ નથી લાગતું, રોગ જ નથી લાગતો. તમે પલામોની વિચિત્રતા જુઓ ને, કે કોઈ જીવ આટલો ઉપર આવીને નીચે આવીને આમ ફેંકાઈ જાય તો આપણે તો પ્રતિ સમય ગાઢ મિથ્યાત્વનું પોષણ કરવામાં લાગ્યા છે, અને પછી આપણે કહીએ કે આ શુભ ભાવનું શું ફળ, પ્રભુ આ શુભ ભાવનું તમને શું ફળ મળશે, શું ફળ મળશે? પહેલા તો તમે મિથ્યાત્વનો હિસાબ ચૂકવવો પડશે, પહેલા તો તારા દેહના એકત્વને આસક્તિ બુદ્ધિ કરે છે એનો હિસાબ ચૂકવવો પડશે, પહેલા તો તેના કરતૃત્વ ભોગતૃત્વનો હિસાબ ચૂકવવો પડશે. અહીંયા બેઠા બેઠા અગર હું માનું, હું બોલું અહીંયા બેઠા બેઠા મિથ્યાત્વનું પોષણ કરીને કેટલાય તીવ્ર કર્મનો બંધ કરી લઈએ, પ્રભુ કોણ બોલે, કોની કોની કોના વચન, કોની વર્ગણા, કોના શબ્દ, કોની વાણી, મિત્રની આ જીવે કેટલી સાવધાની વર્તવી પડશે. એને ખાલી એ દેખાય છે ડોક્ટર રોગ બીમારી દૂર થાય, બસ એનું એનો ઇલાજ કરો, એમ નિરંતર આપણને લાગુ છે, બસ આ સંયોગો હોત, હવે પણ એમના સંયોગમાં બધું છે કે નહીં બોલો, પણ એમને રસ નથી, કેમ? કારણ કે એમને એ રોગની પીડા છે, એમને રોગથી મુક્ત થવું છે. હવે મને કહો કે એ ડોક્ટર પાસે જાય, બોલો સમ્યભાઈ તમે લઈને જાઓ કાકા, અને તમે ઓલું શું કહેવાય એમને મોટિવેટ કરતા, કાકા સારું થઈ જશે, તમે ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો, અને એ ડોક્ટરની પાસે જઈને ડોક્ટરને મળે અને ડોક્ટર એમને જોઈને તપાસીને એમ કહી દે કે અરે આ રોગ તો તમારો બહુ જ સરળતાથી તમારો રોગ દૂર થઈ જશે, તો બોલો એ કાકાને કેટલી પ્રસન્નતા થશે. વિચાર કરો તમે, એમ અહીંયા આવીને આપણને ગુરુ કહે કે આ એક સમયનું મિથ્યાત્વ ભલે અનાધિકારથી પ્રવાહ અપેક્ષાએ અનાધિકારથી છે, પણ આ એક સમયનું મિથ્યાત્વ અંદરમાં તારા ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માને જોતા એના ભૂક્કા બોલાઈ જશે, તો આપણને કેટલી પ્રસન્નતા થવી જોઈએ. એની બદલે આપણને એમ થાય ઠીક છે સાંભળી દીધું, શું સાંભળ્યું પ્રભુ, અહીંયા બેઠા બેઠા મિથ્યાત્વના તો મૂળિયા હલવા જોઈએ, બહુ મેલા કપડા હોય ને તો તમે એને શું કરો, પહેલા બોલો શું કરો, ઉપમા બી શું કરો તમે, એને પહેલા તો એને તમે સાબુના પાણીમાં પલાળો જેથી મેલ શું થાય રાધિકાબેન, શું થાય મેલ સોફ્ટ થાય. એવી રીતના અહીંયા આવીને આપણી પરિણતિ, આપણો મોહ, કશાય કરતા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ શું થવી જોઈએ, ઢીલી પડવી જોઈએ અને મૂળિયા હલવા જોઈએ. મોટું ઝાડ હોય અને એને કાપવું હોય તો મૂળમાંથી વારંવાર એકને એક જગા ઉપર છેદ કરવો પડશે. એકવાર મારવાથી નહીં થાય, 10 દિવસ આવવાથી નહીં થાય, મહિનામાં એકવાર ને રવિવારે સાંભળવાથી નહીં થાય, અને વારંવાર જ્યાં છો ત્યાં તત્વ વિચાર ને તત્વ નિર્ણય ની ધારા અંદરમાં પ્રતિહત પ્રવાહ પ્રણે ચાલવી જોઈએ. પોઈન્ટ સમજાય છે? તો હવે આ જીવ ક્યાં આવ્યો? મિત્રની ગોદમાંથી નીકળ્યો, મનુષ્ય થયો. હવે જો અહીંયા લખ્યું છે ગર્ભ, હવે મનુષ્ય થયો ને, તો હવે ત્રણ અહીંયા નથી, મારી પાસે બીજી બુક છે, એમાંથી વાંચું છું. ત્રણ વસ્તુ માઇનસ કરવાની છે. હું માઇનસ કરજો, ગર્ભ સાંભળજો ધ્યાનથી, અહીંયા લખ્યું ને મનુષ્ય થયો, 8 વર્ષનો થયો અને એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન લઈ લીધું, એને ખોલું છું. આ વાત પણ પચવી જોઈએ, કોને પચે? મનુષ્ય 8, બોલો આ બાળકો કેટલા વર્ષના છે? 8 થી ઉપર છે ને, ઓલ આર અબાઉ 8. You imagine 8 વર્ષ નો છોકરો. હવે બે વાત પહેલા માઇનસ કરો, ગર્ભ, ગર્ભ ના 9 મહિના માઇનસ, 8 વર્ષ માઇનસ કરો, કારણ કે 8 વર્ષ થતા જ સમ્યક્ત પ્રગટ કરવાની અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા પાકે છે. હવે જરા જલ્દી જલ્દી મારી સાથે રહેજો. હવે અહીંયા શું લખ્યું છે કે 8 વર્ષ અને 1 અંતર મુહૂર્ત. તો બહુ વિચાર કર્યો, 8 વર્ષ અને 1 અંતર મુહૂર્ત, 8 વર્ષ વ્યતીત થતા 1 અંતર મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન લઈ લે. બહુ વહીતું, બહુ વિચાર્યું, બહુ વિચાર્યું, બહુ વિચાર્યું, કંઈક તો આમાં લખ્યું છે તો કંઈક તો છે, લખ્યું છે તો કંઈક તો છે, લખ્યું છે તો કંઈક તો છે. પછી મળ્યું એનું પ્રમાણ. હવે પ્રમાણ એટલું જબરજસ્ત વિચાર, ચર્ચા કરી, પ્રમાણ મળ્યું. અનાયસે અશ્વિનભાઈ સાથે વાત થઈ, મલાડવાલા. મેં કીધું, ભાઈ ક્યાં છો? મને કે છીનવાડા છું. મેં કીધું અચ્છા. પછી મેં કીધું, પછી પોતે જ બોલ્યા કે જેલ જાઉં છું. મેં તો જેલ જાઉં છું એટલે જેલમાં પ્રવેશન છે, છીનવાડાની જેલમાં 800 કેદી, ગુરુદેવ શિવ તત્વ, છીનવાડાની જેલમાં અશ્વિનભાઈ સંભળાવી આવ્યા એ કેદીઓને કે તમે કેદી નહીં અનુભવતા પોતાને, તમે બધા ભગવાન આત્મા છો. બોલો બોલો. મને ત્યારે એટલો મહિમા આવ્યો, મેં કીધું છીનવાડાની જેલમાં પણ તું પરમાત્મા છો એમ નક્કી કર. એટલે કઈ આવ્યો બધાને, એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા. કોણ અમને ભગવાન કહે? 800 કેદી એટલે શું બોલું, શું ગજબ. હવે જો પ્રમાણ તો યાદ આવ્યું એટલે ખાલી કીધું. મેં કીધું બહુ ગજબ બોલો, એટલે કે શું બધા, કેટલા બધા જીવો, દુઃખી જીવો બોલો. હવે એ તો કેદી લાવ્યા, એ લોકો તો કેદી લાવ્યા, એ લોકો તો જેલમાં લાવ્યા. એમ લાગ્યું કે કઈક અપરાધ કર્યો હશે, જેલમાં છે, લાગ્યું ને બિચારા. વેરી વેરી સેડ, વેરી સેડ. 800 કેદી, એ પણ છીનવાડાની જેલમાં, અને ત્યાં સંભળાવ્યા કે તું પરમાત્મા છો, એમાંથી એક પણ જીવ ને આ વાત બેસી જાય તો એનો તો ભવનો અભાવ થવાના, એના તો સંસ્કાર પડી જાય ને. બોલો, એ કેદી લાગ્યો, એ જેલમાં લાગ્યો, દુઃખી લાગ્યો, અપરાધી લાગ્યો, બિચારો લાગ્યો, દયાનો પાત્ર લાગ્યો. અહીંયા ગુરુદેવશ્રી કહે છે, આચાર્ય કહે છે, ભગવાન કહે છે, તું પણ કેદી છો ને, જેલમાં છો ને, દુઃખી છો ને, મિથ્યાથી પીડિત છો ને, હર સમય ભયભીત છો ને, કર્તૃત્વના ભાવથી હર સમય તું દુઃખી થઈ રહ્યો છે, તને અંદરથી કેમ નથી લાગતો? જો ગજબ. હવે હવે જોજો, એક અંતર મુહૂર્ત તો મિક્સ કરીને, બહુ બધા નાના નાના અંતર મુહૂર્તને મિક્સ કરીને એક અંતર મુહૂર્ત લખ્યું છે. હા, હવે આપણે એને છૂટા પાડીએ. શું કરશું આપણે? એને છૂટા પાડીએ. 8 વર્ષનો બાળક મુનિ થઈ ગયો, 8 વર્ષનો બાળક, પીછી કમંડળ હાથમાં, મુનિ અવસ્થા ધારણ કરીને ઉભો છે. બોલો, કારણ કે અહીંયા લખ્યું એ પ્રમાણે એક અંતર મુહૂર્તમાં એ જીવ કેવળ જ્ઞાન લેવાનો છે. વાહ ગજબ. તમારા દીકરાનું નામ શું છે? માહિર. માહિરને 8 વર્ષનું ઇમેજિન કરો. બોલો, વિવો 8 વર્ષનો વીર, મોક્ષ. 8 વર્ષનો બાળક પીછી કમંડલ લઈને ઉભો છે. અને હવે અંતર મુહૂર્ત ગણજો ફટાફટ, ઓકે, ફટાફટ ગણજો. છે તો આમાં પહેલા ગુણ સ્થાનમાં ક્યાંથી નીકળ્યો? ફોરમબેન, નિત્યની ગોદ, નિત્યની ગોદ. આજ સુધી નિગોદમાંથી નીકળ્યો નથી. એવા જ એકાદવાર આમ સ્વર્ગાદી નામ, એકાદવાર કઈ આમ એકાદ ભવે નહીં, આમ કઈક એકાદવાર જોવાયું હોય તો સારું પડે. આમ એકાદવાર અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન થવાનું છે પ્રભુ, બધું દેખાઈ જશે. ચલો હવે ફટાફટ અંતર મુહૂર્ત ગણજો. મુનિ અવસ્થા ફીલ કરજો, આ વાતને ફીલ કરજો. મુનિ અવસ્થા ધારણ કરીને ઉભો છે. પહેલા અંતર મુહૂર્તમાં પહેલા ગુણ સ્થાનથી લઈને ડાયરેક્ટ ગયો સાતમામાં. હા સાંભળજો, પહેલું અંતર મુહૂર્ત સાતમું ગુણસ્થાન. સાતમા ગુણસ્થાનમાંથી એક થયું, ગણજો બધા હાથ ઉપર કરીને ગણો એક એક. સાતમું ગુણસ્થાન બરાબર, એના પછી કયા ગુણસ્થાનમાં આવશે? અરે વાહ, વેરી ગુડ. સાતમામાંથી નિયમથી એકવાર છઠ્ઠામાં આવશે, આવશે ને આવશે. બે થયા, સાતમામાં ગયો, છઠ્ઠામાં આવ્યો, બે થયા. પછી પાછો ત્રણ થયા, ચલો હવે શું કરીએ, ગેરમાં ગાડી નાખીએ ને પછી સ્પીડ પકડે, સમજાય છે? તો સાતમામાં, છઠ્ઠામાં આવ્યો, સાતમામાં ગયો, આઠમું શ્રેણી, આઠમું સમજાય છે, નવમું, દસમું કેટલા થયા, બારમું, અને આઠમો અંતર્મુહૂર્ત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. આમાંથી વાંચું છું, ગુણસ્થાન વિવેચન પૂરું આમાં આપ્યું છે, વિચાર કરો. અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એ જીવ, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને, એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એક કોટી પૂર્વનું આયુષ્ય હોય તો એ અરિહંત અવસ્થામાં એટલો સમય રહીને પછી મોક્ષે જશે. શું શું ગજબ છે, વિચાર કરો. સમજાયો આખો ક્રમ? સમજાયો? ખાલી એટલી ફીલ તો આવી કે જીવના દેખો પરિણામો કી વિચિત. અગર પરિણામ સમ્યક થાય, આપણે શું કહેવાય, સુલટા થાય, તો કેટલા અંતર, એક અંતર્મુહૂર્ત લખ્યું અહીંયા, તો એક અંતર્મુહૂર્ત, પણ આ નાના નાના અંતર્મુહૂર્ત ગણી લેવા, એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ જાય એમ લખ્યું, લખ્યું ચોખ્ખું લખ્યું ને, નિત્યની ગોદમાંથી નીકળ્યો, આઠ વર્ષનો થયો, એક અંતર્મુહૂર્ત થતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. અને અગર ઉપરથી નીચે આવે તો અગિયારમાં ગુણસ્થાનમાંથી નીચે આવીને એ નિગોદ દશામાં પણ ચાલ્યો છે. જે કાલે નિગોદ સંબંધી પણ થોડા પ્રશ્ન હતા, હવે આપણે આટલી ચર્ચા જે કરી ને એમાં ઓવરઓલ આપણી સામે ચાર પ્રકારના નિગોદના જીવ આવ્યા. કયા એવા ચાર પ્રકારના નિગોદના જીવ? નિત્ય નિગોદ, ઇતર નિગોદ, સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, ચાર આવ્યા. અને એક આવ્યું અક્ષય અનંત નિગોદ, પાંચ આવ્યા. આને જરા ક્લિયર કરી લેજો. સૂક્ષ્મ અરે નિત્ય નિગોદ, ઇતર નિગોદ સમજાયું? નિત્ય નિગોદ, ઇતર નિગોદ એટલે જે આજ સુધી નીકળ્યો નથી પણ નીકળશે, છ મહિના સમયમાં 608 જીવ નીકળશે, એ નિત્ય નિગોદ. નીકળીને પરી, આયુષીબેન પૂછતા હતા ને સવાર, નીકળીને પરિભ્રમણ કરે ત્રસ પર્યાયમાં, અનેક વાર દેવ થાય, નારકી થાય, મનુષ્ય થાય, તિર્યંશ થાય, સંગની અસંગની બધા ભવ કરી કરી કરીને સમ્યક પ્રાપ્ત ના કરે અને ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જાય તો એ નિગોદમાં ચાલ્યો જાય, એને કહેવાય ઇતર નિગોદ. આટલી વાત સમજાઈ ગઈ? આપણે કેટલી વાર નિગોદમાંથી બહાર આવીને નિગોદમાં પાછા ગયા. થોડો ગંભીરતાથી વિચાર કરવાનો અવસર આવ્યો છે, જરૂરથી એનો વિચાર કરજો, જરૂરથી વિચાર કરજો કે પરિણામોની વિચિત્રતા જો. મને કહો પરિણામ સુધારો, અહીંયા કે ને પરિણામ સુધારો, કોઈ કે ને આપણને પરિણામ સુધારો, પરિણામ સુધારો. મને કહો પરિણામ સુધારવાનો ઉપાય શું છે, પરિણામ સુધારવાનો ઉપાય શું છે? કયો? એક ઉદાહરણ આપું તમને એકદમ સ્પષ્ટ છે. જેવી રીતના એક બાળક છે, એ મેળામાં ખોવાઈ ગયો, હવે માતાના હાથમાં હતો, હાથ પકડ્યો હતો અને એ મેળામાં ખોવાઈ ગયો. અગેના ઉદાહરણ જે આપ્યું એના જેવું જ, મેળામાં ખોવાઈ ગયો, હવે તમે માતાને કહો પરિણામ સુધારો, પરિણામ સુધારો, પરિણામ નહીં બગાડો, પરિણામ નહીં બગાડો, બોલો પરિણામ સુધરે એની માટેનો ઉપાય શું છે? એને એનો બાળક મેળવી આપો. સમજાયું? એવી રીતના એક ઉપદેશ શૈલી હોય અને એક વસ્તુ શૈલી હોય. ઉપદેશ શૈલી સાંભળજો ધ્યાનથી, ઉપદેશ શૈલી માત્ર એમ જ કહેવામાં આવશે પરિણામ સુધારો, બગડે નો ભય રાખો, સુધારવાનો ઉપાય કરો, કરો કરો કરો. શું આવશે? પુરુષાર્થ કરો. ઉપદેશ શૈલીમાં શું આવશે? પુરુષાર્થ કરો, સમ્યક દર્શન કરો, પરિણામ ના બગડે એનો ભય રાખો, સુધારવાનો ઉપાય કરો, જીન મંદિરમાં રોજ આવો, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, ચિંતન મંથન કરો, વેદ વિજ્ઞાન કરો, તત્વ વિચાર કરો. આ કઈ શૈલી છે? વેરી ગુડ. અને વસ્તુ શૈલી શું છે? કે અપરિણામી આપી દો હાથમાં તો પરિણામ સુધારવા પડે નહીં અને સુધર્યા વગર. બાળક આપી દો પછી એને કેવું પડે માતાને? ના ના, પછી કેવું પડે કે પરિણામ સુધારે, પરિણામ. અરે બાળક આપ્યો એટલે પરિણામ. એવી રીતના ત્રિકાળી ગુરુ ભગવાન આત્માનો અનુભવ થયો તો પરિણામ. અને એનો અનુભવ નથી તો એ પરિણામ એ પરિણામ બગડેલા કેવા છે જે પરિણામ મેં ત્રિકાળી ધ્રુવ અપરિણામી આત્માનો અનુભવ નથી કર્યો. પછી એ પરિણામ મંદિરમાં હોય કે એ પરિણામ હોટલ થિયેટર પિક્ચરમાં હોય, ગુરુદેવ શ્રી કહે છે એ તારા બગડેલા પરિણામ છે, કારણ કે તારા સ્વભાવથી વિમુખ છે. એ પરિણામ અજીવના આશ્રય ઉત્પન્ન થતા આશ્રયબંધ પુણ્ય પાપ મન ભાવ છે. સમજાયું? ખ્યાલ આવે છે? પરિણામ બગડેલા પરિણામ કયા? બગડેલા ગાંધીજી હતા ને, ગાંધીજી એ સ્કૂલ ના આવ્યા એક દિવસ, તો એમ માસ્ટરજી બીજે દિવસે પૂછ્યું એમને, શું પૂછ્યું? કે તમે ગઈકાલે સ્કૂલ કેમ ના આવ્યા? તો ગાંધીજી કીધું કે હું મારા પિતાની સેવા કરતો હતો. તો પણ એબસેન્ટ મૂકી. અરે હું પિતાની સેવા કરતો હતો તો પણ એબસેન્ટ? તું પિતાની સેવા કરતો હોય કે તું રમતો હોય, તું કઈ પણ હોય, એ ઇમ્પોર્ટન્ટ નથી. તારી હાજરી સ્કૂલમાં મોટી ઇમ્પોર્ટન્ટ. એવી રીતના આપણે દેવશાસ્ત્ર ગુરુના સમીપ હજારો વર્ષો બેસી રહો કે બહારના પાંચ ઇન્દ્રના વિષય ભોગોમાં હો, અપરિણામીમાં નથી ને, તો એ પરિણામ બગડેલા કેવા છે? શું આ વાત કોને પછી બોલો? આ બધું અહીંયા આવીને આવું સાંભળવાનું? અત્યારે ભાગી ભાગીને આવીએ અને પછી અહીંયા બેસીએ, આટલો સ્વાધ્યાય સાંભળીએ, પૂજા કરીએ, વિધાન કરીએ, પ્રતિક્રમણ કરીએ, આરતી કરીએ, ભક્તિ કરીએ, બધું કરીએ, અને અંતે શું સાંભળવા મળે? અપરિણામીનો આશ્રય નથી તો એ પરિણામ મોક્ષનું કારણ, ધર્મનું કારણ નથી, બંધનું કારણ જ છે. કારણ કે અપરિણામી નિશ્ચયના આશ્રય વગર વ્યવહાર પ્રગટ થતો નથી. હાડ પડ્યું આજે? સમજાયું? શું કહેવા માંગે છે અહીંયા? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? જો હવે થોડોક વિષય આપણો સમય તો થઈ જ ગયો છે, પરંતુ આપણે આ આખું એટલું વાંચ્યું જે આપણો બોલ છે એ વાંચ્યું. હવે થોડીક ઉપર જાઓ. હવે જીવ કેવી રીતના આગળ વધે છે એની આપણે થોડીક ચર્ચા પૂરી તો નહીં થાય, પરંતુ ખાલી એક પાંચ લાઈન આપણે વાંચીએ જેથી તમને ખ્યાલ આવશે. પાંચ લબ્ધિનું સ્વરૂપ જે ચાલુ થાય છે ને ત્યાં જો, બહુ જ સરસ છે. પાંચ કેટલી ગજબ વાત છે. 11મા ગુણસ્થાને ગયો હશે જીવ, તો એ જીવ પાંચ લબ્ધિ પૂર્વક નો પુરુષાર્થ નહીં કર્યો હોય? કર્યો હશે ને? સમ્યક તો કર્યું હશે ને? મૂળ અવસ્થા ધારણ કરી, શ્રેણી ચડ્યો, બોલો, વિચાર કરો. પોઈન્ટ ખ્યાલમાં આવશે? હવે જે પાંચ લબ્ધિનું કેટલું સુંદર સ્વરૂપ છે, આપણે એક બે લબ્ધિનું સ્વરૂપ લઈએ, પછી તમે ઘરે જઈને પ્લીઝ આખું પ્રકરણ વાંચજો, તમને ખરેખર મજા આવશે. ખ્યાલ આવે છે? જો શેવ, પહેલા તો લબ્ધિ, પાંચ લબ્ધિના નામ કોઈને ખ્યાલ છે? કયા કયા? શેવક્ષમ, આ ક્રમથી બોલવાના. ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ અને કરણ. આટલી વાત સમજાઈ? જો હવે ક્ષયોપશમ લબ્ધિ, હવે ક્ષયોપશમ અલગ છે અને ક્ષયોપશમ લબ્ધિ અલગ છે. અજ્ઞાની જીવ છે ને, ડોક્ટર બધા મોટા મોટા એમબીબીએસ ના ને બધા, એ બધા પાસે ક્ષયોપશમ તો બહુ છે પણ લબ્ધિ નથી. હવે આ બહુ જ સરસ પ્રકરણ છે. હવે જો એક લાઈન જો, જેના હોવાથી તત્વ વિચાર થઈ શકે એવો જ્ઞાના વર્ણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય. બસ પછી નહીં વાંચતા, પછી બધું કરણાનિયોગ છે એ હમણાં નહીં વાંચતા, કન્ફ્યુઝ થશે. પહેલી લાઈન ખાલી વાંચો, પહેલી લાઈન એક જ વાંચ. શું કીધું? જેના હોવાથી તત્વ વિચાર થઈ શકે એવો જ્ઞાના વર્ણાદિ કર્મોનો શું થાય? ક્ષયોપશમ થાય. હવે અહીંયા શું કહેવા માંગે છે? કે જ્ઞાના વર્ણાદિ કર્મનો એવો ક્ષયોપશમ, દેટ મીન્સ એ સંની પંચેન્દ્રિય પણું પ્રાપ્ત થયું અને ક્ષયોપશમ જ્ઞાનનો ઉઘાડ પ્રાપ્ત થયો અને એ ઉઘાડે, એ જ્ઞાનના ઉઘાડે તત્વ વિચાર અને સ્વાધ્યાયમાં એના ઉપયોગને એને લગાડ્યો, એનું નામ ક્ષયોપશમ લબ્ધિ. લબ્ધિ એટલે પ્રાપ્તિ. ખાલી ક્ષયોપશમ નહીં, એના જ્ઞાનને શું કર્યું? એને યુટિલાઇઝ કર્યો, સદુપયોગ કર્યો, ઉપયોગનો પ્રયોગ કર્યો. ગુરુદેવશ્રી શું કહે? આ આત્માર્થીના જીવનમાં બે ચાર કલાકનો તો દિવસનો સ્વાધ્યાય હોવો જોઈએ. હોવો જોઈએ કે નહીં? અરે તમે વિચારો કે તમે અહીંયાથી ટ્રેનમાં જતા હો, બરાબર છે? ચાર કલાકનો સફર છે, તમે એકલા છો. વિચાર કરો, સામે કોઈ બેઠું હોય ને તો તમે તરત ચાલુ થઈ જાઓ કે ના થઈ જાઓ? ક્યાંથી આવ્યા? ક્યાંથી ચડ્યા? ક્યાં ઉતરવાના છો? અરે બોલો, જલ્દી થઈ જાય કે નહીં ચાલુ? બોલો. તો ચાર કલાક તમારે વ્યતીત કરવાના છે, તો એ સામેવાળા અનનોન વ્યક્તિ સાથે પરિચય કરી લો છો કે નહીં? અને પછી બધી ઓળખાણને કંઈક કંઈક તો બધું નીકળી જાય અને ચાર કલાક વાતોમાં વ્યતીત થઈ જાય અને ચાર કલાક પછી ઉતરવાનું હોય તો શું કહો? ચાર કલાક ક્યાં વયા ગયા? क्यों के नहीं बोलो जल्दी? अरे बोलो, थाकी गया छो ना, छोड़ू छू, सामने जल्दी। एवी रीतना जेने पोताना स्वभाव में सादी अनंत काल रेवानू हो, ए स्वभाव ने परिचय नहीं करो पड़े, ए स्वभाव ने ओळखवो नहीं पड़े, ए स्वभाव नु स्वरूप नहीं समझू पड़े, एनी माटे शास्त्र नहीं भणवा पड़े। तमने इंजीनियरिंग थवू होय, हवे बोलो अगेन, इंजीनियरिंग केटला वर्षे थाओ? 4 वर्षे। डॉक्टर अमुक वर्षे थाओ के नहीं? अहीं तो के छे कि तू अंदर मां तारा आत्मा नो निर्णय करीने मोक्ष मार्ग आम प्रगट करी शके। खाली अंदर मां रुचि अनुयायी वीर्य विशेष चर्चा आप आगे करशु। थोड़ी मैं एटले लब्धि नु प्रकरण चालू करू कि तमने अंदर की थाय कि खरेखर आ वाचवा जेवू आखू प्रकरण छे। विशेष चर्चा आप आगे लेशू।